ओम शांति। स्वप्रशासन नेतृत्व शिबिर ने आ प्रथम सत्र नी अंदर आपणे पोतानी ओळख जोईशु, कारण के आज सुधी आपणे जारे पण पोतानी ओळख आपीए पोताना कर्म साथे पोतानी ओळख आपीए छे, परंतु आपणे कर्म नथी, એ કર્મથી આપણે ઘણા ઊંચા છીએ, અને એટલે આપણે પોતે કોણ છીએ? શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ જ્યારે અર્જુનની અંદર એક વિષાદ આવી ગયો, યુદ્ધ કરવાની તૈયારી એની ન હતી અને એણે પોતાના શસ્ત્રને છોડી દીધા, ત્યારે સર્વપ્રથમ ભગવાને પણ એને પોતાની ઓળખ આપી કે તું કોણ છે, અને ધીરે ધીરે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને એને એ રાજયોગ શીખવાડ્યો કે જે રાજયોગથી કહેવાય છે કે રાજાઓના રાજા બનીએ છીએ। રાજાઓના રાજા અર્થાત સર્વપ્રથમ ઇન્દ્રિયો ઉપર રાજ્ય પ્રાપ્ત કરવું, અને જેણે ઇન્દ્રિયો ઉપર રાજ્ય પ્રાપ્ત કર્યું એ મનને પણ સહજ જીતી શકે છે, જેના માટે આપણે કહીએ છીએ મન જીતે જગત જીત। જેણે મનને જીત્યું છે એણે જગત જીત્યું, બરાબર છે। તો યોગ એટલે શું? ઘણી વાર યોગ શબ્દ સાંભળવાથી ઘણાના મનની અંદર આસનો આવી જાય છે કે હવે કોઈ આપણે આસન કરવાના છે। નહીં, ભગવાને જ્યારે ગીતાની અંદર અર્જુનને યોગ શીખવાડ્યો તો એને કોઈ આસન નહોતા શીખવાડ્યા। એટલે યોગનો એક આધ્યાત્મિક અર્થ છે, અને યોગ અર્થાત જેમ વિયોગ એટલે અલગ થવું, એ જ રીતે યોગ એટલે જોડાણ થવું। આપણો સંબંધ જોડાણ અનેક સાથે છે જ આ સંસારની અંદર। સૌથી પહેલો આપણો સંબંધ ભૌતિક ચીજ વસ્તુઓ સાથે છે, જેને આપણે કહીએ છીએ કે આના જીવનમાં એક ભૌતિક યોગ છે। જ્યારે આપણો સમય સાથે સંબંધ હોય અને સમય પર કોઈ કાર્ય થઈ જાય છે તો કહીશું સમયનો સંયોગ હતો અને આ કાર્ય થઈ ગયું। વ્યક્તિનો વ્યક્તિ સાથે પણ સંબંધ છે, અને કોઈ વ્યક્તિ આપણને ક્યારેક આવીને મદદ કરી જાય તો કહીશું આ વ્યક્તિનો સહયોગ છે। તો યોગ નિરંતર આપણા જીવનની અંદર ચાલતો આવ્યો છે। આપણો યોગ ઈષ્ટ દેવી દેવતાઓ સાથે પણ છે, અને એટલે જ્યારે ઈષ્ટ દેવી દેવતાઓની કોઈ વિશેષ કૃપા થાય તો કહીશું આના જીવનમાં દૈવી યોગ છે। પણ રાજયોગને કહ્યું સર્વશ્રેષ્ઠ યોગ, અર્થાત આત્માનો પરમાત્મા સાથેનો યોગ। આત્માનો પરમાત્મા સાથે યોગ ત્યારે જ સંભવ છે કે જ્યારે આત્માની પણ યથાર્થ ઓળખ હોય તો પરમાત્માની પણ યથાર્થ ઓળખ હોય। આ જીવનને જોઈએ તો જીવન પણ એક યોગ છે, જ્યાં શરીર અને આત્માનો સંબંધ થયો। એકલું શરીર હશે, આત્મા ન હોય તો પણ જીવન નથી। એકલી આત્મા ભટકતી હશે, શરીર ન હોય તો પણ જીવન નથી। જીવન અર્થાત કે જ્યાં શરીર અને આત્માનો સંબંધ છે। આ જીવનની અંદર શરીરની વાસ્તવિકતાને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે શરીર અર્થાત પાંચ તત્વ એટલે જીવન જીવવા માટે શરીરને પણ આ પાંચ તત્વ જોઈએ છે. હવા જોઈએ છે, પાણી જોઈએ છે. આ પાંચ તત્વમાંથી એક તત્વ પણ ન હોય તો કેવી બેચેનીનો અનુભવ થાય. પાંચે તત્વ જીવન જીવવા માટે આવશ્યક છે. વ્યક્તિ જ્યારે પાણી પીએ છે તો વિચારતો નથી કેટલું પીવાનું છે, પણ અંદરનું પાણીનું લેવલ બેલેન્સ થઈ જાય કે આપ પોતાની જાતે જ એક ગ્લાસને મૂકી દે છે. વધારે નથી પી લેતા, કાલના માટે ચાલશે. કહેવાનો ભાવાર્થ કે આ પાંચે તત્વ જીવન જીવવા માટે અતિ આવશ્યક છે. એ જ રીતે આ મનુષ્ય જીવનની અંદર જે ચૈતન્ય શક્તિ આત્મા છે, જીવન જીવવા માટે એને પણ કંઈક જોઈએ છે ખરું. શરીરને તો પાંચ તત્વ જોઈએ. આ શરીરની અંદર આત્માને જીવન જીવવા માટે શું જોઈએ? કઈ જોઈએ કે નહીં, આત્મા નિર્લેપ છે ને કંઈ નહીં જોઈએ? શું કહીશું? કઈ જોઈએ છે જીવવા માટે? શરીરની અંદર આત્માને કંઈ જોઈએ? જીવન જીવવા માટે આત્માને પણ સાત વાતો જોઈએ. શરીરને ખાલી પાંચ જોઈએ, પરંતુ આત્માને સાત ગુણોની આવશ્યકતા છે. આત્મા અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે, પરંતુ એક ચૈતન્ય શક્તિ હોવાને કારણે એને સાત ગુણોની આવશ્યકતા છે. એટલે આપણે કહીએ છીએ આત્મા સતો ગુણી છે, જે સાત ગુણોનું સ્વરૂપ છે, અને એટલા માટે એને જીવવા માટે પણ એ સાત ગુણો આવશ્યક છે. કયા સાત ગુણોની આવશ્યકતા છે? સૌથી પહેલા હરેક વ્યક્તિને જીવવા માટે જ્ઞાન જોઈએ. કયું જ્ઞાન? સંસારની અંદર જ્ઞાનની કમી નથી. આજે વિજ્ઞાન ચરમસીમા પર પહોંચી ગયું છે, છતાં પણ જ્ઞાન નથી. કયું જ્ઞાન જોઈએ છે? આધ્યાત્મિક જ્ઞાન. એ આધ્યાત્મિક જ્ઞાનથી આપણા જીવનમાં શું ફરક પડશે? ઘણી વાર ઘણા લોકો કહેતા હોય, હવે આધ્યાત્મિક જ્ઞાન સાંભળીએ કે ન સાંભળીએ જીવનમાં શું ફરક પડે? બહુ મોટો ફરક પડે. આધ્યાત્મિક જ્ઞાન ન હોવાને કારણે સૌથી મોટું અજ્ઞાન જે આજે મનુષ્યની અંદર છે એ છે અહંકાર. અને એ અહંકારમાં જ્યારે વ્યક્તિ ચાલે છે તો જીવનમાં કંઈ ફરક પડે છે ખરો? કેટલા લડાઈ ઝઘડા થાય, કેટલી ગલત ફેમીઓ આપણી અંદર નિર્મિત થાય છે, અને જીવનની ક્વોલિટી કેવી બની જાય? અભિમાની વ્યક્તિ સાથે જીવવાનું હોય તો જીવન જીવવાનો આનંદ આવે ખરો? નહીં આવે. એટલે આધ્યાત્મિક જ્ઞાનથી શું થાય? તે અહંકાર જે અજ્ઞાન છે એને આપણે દૂર કરી શકીએ, એ ન્યુટ્રલાઇઝ થઈ જાય. અને વ્યક્તિ એકબીજાની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરે. જ્યારે આપણી ભાવનાઓને કોઈ સમજીને ચાલે કે આપણે બીજાની ભાવનાઓને સમજીને ચાલીએ તો જીવનની અંદર સંબંધોની અંદર સુમધુરતા આવી જાય, એ જીવન જીવવામાં આનંદ આવે. એટલે આધ્યાત્મિક જ્ઞાનની આવશ્યકતા છે, એની સાથે સાથે શુદ્ધિ જોઈએ. શુદ્ધિ ન હોય, અંદર કંઈક બહાર કંઈક એ રીતેનું જીવન અગર હોય તો તો પણ એ વ્યક્તિ સાથે જીવવામાં આનંદ નથી. કહીશું એના અંદર શું છે, બહાર શું છે, કંઈ ખબર જ નથી પડતી. કારણ કે ઘણીવાર આપણે જોઈએ છીએ સંસારમાં બે વ્યક્તિઓની આપસમાં ખૂબ સારી દોસ્તી હોય છે, થોડા વખત પછી જોઈએ એ દોસ્તી તૂટી જાય. પૂછવામાં આવે તમારી દોસ્તી તો ઘણી સારી હતી, શું થયું? કે છે પછી ખબર પડી એના અંદર કંઈક હતું અને બહાર કંઈક હતું. બહારથી ખૂબ સફાઈવાળી વાતો કરતા હતા, પરંતુ અંદરમાં એમના મનની અંદર એક મેલાપણું હતું. શુદ્ધ નહોતું મન, સ્વાર્થ સમાયેલો હતો અંદર, અને એ સ્વાર્થના આધાર પર જ સંબંધ રાખતા હતા. એટલે ધીરે ધીરે અમે દૂર થઈ ગયા. જ્ઞાન હોય ત્યાં શુદ્ધિ આવે જ છે, આત્મિક શુદ્ધિ, અને જેનાથી જીવનની અંદર, સંબંધોની અંદર પ્રેમ ને વિકસાવી શકીએ છીએ. જ્યાં અહંકાર હોય, સ્વાર્થ હોય, એ સંબંધોમાં ક્યારે પ્રેમ હશે? એ સંબંધોમાં ક્યારે પ્રેમ ન હોય. એટલા માટે આજની દુનિયાની અંદર નફરતની કેટલી ભાવના વિકસી ગઈ છે, ત્યાં સુધી કે ઘણીવાર આપણે જોઈએ કે એક પરિવારની અંદર પણ નફરતની ભાવનાઓ ફેલાઈ જતી હોય છે. બાપ દીકરાની વચ્ચે એક દીવાર હોય, નફરતની ભાવના આવી જાય છે. પતિ પત્ની વચ્ચે ઘણીવાર એક નફરતની ભાવના આવી જતી હોય છે, અને પછી એ જીવનનો હાલ શું થાય આપણને ખબર છે. જ્યાં ત્રણેય હશે, આધ્યાત્મિક જ્ઞાન, શુદ્ધિ, પવિત્રતા, પ્રેમ, એ જીવનમાં શાંતિ હશે. એટલે આજે લોકો શાંતિ જોઈએ છે, શાંતિ જોઈએ છે, પણ શાંતિ કેમ નથી આવતી? શાંતિ અર્થાત કાલે બોલવું નહીં એને શાંતિ નથી કહેતા. શાંતિ અર્થાત એક ભાવના. શાંતિની અંદર પ્રસન્નતા સમાયેલી છે. અહીંયા પણ શાંતિ છે, અને ઘરમાં આપણે એકબીજા સાથે ન બોલતા હોઈએ, અબોલા થઈ જઈએ, ત્યારે પણ શાંતિ હોય છે. કઈ શાંતિ ગમે છે? અબોલા થઈ જઈએ એ શાંતિ ગમે છે, કે જે શાંતિની અંદર પ્રસન્નતા સમાયેલી છે એ શાંતિ ગમે છે? કહેવાનો ભાવાર્થ, શાંતિનો આધાર છે જ્ઞાન, પવિત્રતા અને પ્રેમ. અને પછી જ્યારે આ ચારેય ગુણ હશે, ત્યારે જ જીવનમાં સાચું સુખનો અનુભવ કરી શકીએ છીએ. નહીં તો વ્યક્તિ હંમેશા પોતાને દુઃખી સમજે છે, કારણ કે યા તો જીવનમાં પ્રેમનો અભાવ છે, યા તો અહંકાર ટકરાય છે, એટલે દુઃખ જ છે. યા તો સ્વાર્થયુક્ત સંબંધ છે, તો કે છે બસ આખી દુનિયા સ્વાર્થી છે, કોઈ કોઈનું નથી, અને એ દુઃખ અંદર ખટકે છે. જ્યાં પાંચે હશે ત્યાં જીવનની સર્વોચ્ચ પ્રાપ્તિ આનંદ હશે, અને જ્યાં છ હશે ત્યાં આગળી શક્તિ, આત્મશક્તિ આપણે અનુભવ કરી શકીશું. તો આ સાત ગુણ એ આત્માની વાસ્તવિકતા છે, જેનો અભાવ આજે આપણે જીવનમાં મહેસૂસ કરીએ છીએ. એટલે ભગવાન આગળ જઈને પણ શું કહીશું? હે પ્રભુ શાંતિ આપો, હે પ્રભુ સુખ આપો. બીજું કંઈ માંગીએ છીએ ખરા? આ સાત ગુણો જ આપણે માંગતા હોઈએ છીએ. હે પ્રભુ જ્ઞાન પ્રાપ્ત થાય, અજ્ઞાનથી અમને જ્ઞાન તરફ લઈ જાઓ. હે પ્રભુ તું પ્રેમનો સાગર છે, તારી એક બૂંદના પ્યાસા અમે. હે પ્રભુ, શાંતિ આપો, સુખ આપો, આનંદ આપો, શક્તિ આપો. કારણ કે આ જ આત્માની વાસ્તવિકતા છે. જેમ શરીરને અગર પાંચ તત્વ ન મળે તો બેચેની અનુભવ થાય, એ રીતે આત્માને પણ આ સાત ગુણોમાંથી એક ગુણની પણ કમી થઈ જાય તો જીવનની અંદર પણ બેચેનીનો અનુભવ થાય. માની લો બધું હોય પણ શાંતિ ન હોય જીવનમાં, ચાલશે? કેવી બેચેની અનુભવ થાય? બધું હોય પણ સુખ ન હોય, દુઃખ જ દુઃખ હોય, ચાલશે? બધું હોય પરંતુ કોઈ આપણને સમજવા વાળું ન હોય તો ચાલશે? કોઈ આપણી સાથે પ્રેમથી વ્યવહાર ન કરતું હોય તો ચાલશે? એ જીવનની ક્વોલિટી કેવી થઈ જશે, વિચાર કરો. એક ગુણ પણ આમાંથી ઓછો થઈ જાય તો. એટલે જીવન જીવવા માટે આત્માની જે વાસ્તવિકતા છે, આ સાત ગુણો છે. અને એ સાત ગુણો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જીવનની અંદર આત્મસંતુષ્ટિનો અનુભવ થાય. એટલા માટે એને પ્રાપ્ત કરવા માટે આપણે કેટલા પ્રયત્ન કર્યા. જીવનની અંદર સંબંધોમાં અપેક્ષા રાખી કે આ વ્યક્તિ મને પ્રેમ કરે, આ વ્યક્તિ દ્વારા મને શાંતિ મળે, આ વ્યક્તિ દ્વારા મને સુખ મળે. પણ મળ્યું ખરું? નહીં મળે. કેટલી પણ અપેક્ષા રાખીએ પરંતુ મળતું નથી. કેમ નથી મળતું? કારણ કે એ જ આત્માની બેટરી જે છે, આ બેટરી છે સાત ગુણો વાળી. પરંતુ આજની દુનિયાની અંદર એ બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે. આ બધાની બેટરી ડિસ્ચાર્જ હોય, હું તમારી પાસે અપેક્ષા રાખું, તમારી બેટરી એ ડિસ્ચાર્જ છે તો મળશે ખરું? ન જ મળે ને. એટલે એ સંબંધોમાં અપેક્ષા રાખવાથી પ્રાપ્ત નથી થતું. એ જ આત્માનો સ્વધર્મ છે જેના માટે ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, તારા સ્વધર્મમાં સ્થિત થા. હર વસ્તુનો પોતાનો ગુણધર્મ હોય છે. પાણીનો ગુણધર્મ છે શીતળતા, અગ્નિનો ગુણધર્મ છે ગરમી. પાણીને કેટલું પણ ઉકાળીએ અને ઉતારીને રાખી દઈએ બાજુ પર, ફરી પાછા એના ગુણધર્મમાં આવી જશે, શીતલ બની જશે. એ જ રીતે આત્માનો ગુણધર્મ આ સાત છે. જેટલું આપણે એ ગુણો દ્વારા વ્યવહાર કરીશું એટલો જ આપણને એ ગુણોનો અનુભવ થશે. એટલે કહેવાય છે કે શાંતિ બહાર નથી, અંદર છે. આપણે જેટલા બીજા સાથે શાંતિથી વ્યવહાર કરીશું તો સામેવાળો પણ શાંતિથી વ્યવહાર કરશે. આપણે કોઈને સુખ આપીશું તો આપણને સુખ મળશે. આપણે કોઈને ગાળ આપીશું તો ગાળ જ મળશે. આપણે કોઈને પ્રેમથી બોલાવીશું તો એનો પણ પ્રેમ મળશે. તો જેટલું આપણે બીજાને આપીશું એટલું આપણને પ્રાપ્ત થશે. આ કુદરતનો નિયમ છે. એટલે અપેક્ષા રાખવાથી નથી પ્રાપ્ત થતું, આપવાથી પ્રાપ્ત થાય છે. અપેક્ષા રાખવાથી ન પ્રાપ્ત થયું તો આપણે બીજી વિધિ અપનાવી કે કર્મ કર્યા, વિભિન્ન કર્મ કર્યા. આજે મનુષ્ય ધન કમાય છે શા માટે? વિચારે છે ધન હશે તો જીવનમાં સુખ શાંતિથી જીવી શકશું, બરાબર ને? એટલા માટે ધન કમાવો છો ને. કરોડપતિને પૂછી લઈએ સુખ શાંતિ આવી ગઈ, શું કહેશે? એના કરતા ધન ન હતું ત્યારે સુખ શાંતિ વધારે હતી એમ કહેશે. ધન તો આવી જાય છે પરંતુ સુખ શાંતિ એ ધનથી પ્રાપ્ત નથી થતી. ઘણીવાર ઘણા લોકોને આપણે જોઈએ સમાજ સેવા કરે છે. પૂછો સમાજ સેવા શા માટે કરો છો તો કહેશે આનંદ મળે છે. પૂછો આનંદ મળ્યો તો શું કહેશે? અરે બહુ પોલિટિક્સ છે. આનંદ કેવો છે? બધા જે સમાજ સેવા કરી રહ્યા છે એ પણ પોતાના નામ માટે કરી રહ્યા છે। ઘણી વાર આપણે જોઈએ સત્સંગોમાં જતા હોઈએ છીએ, પૂછો સત્સંગોમાં શા માટે જાઓ છો તો શું કહેશે, જ્ઞાન પ્રાપ્ત કરવા। સત્સંગ સાંભળીને આવીને ઘરમાં વ્યવહારમાં એ જ્ઞાનની એક પણ વાત ન હોય, ત્યારે તો આજકાલના નાના છોકરાઓ પણ મા બાપને કહેતા હોય છે તમે સત્સંગમાં આ જ સાંભળીને આવ્યા, કહે છે ને કે જ્ઞાન તો આવ્યું જ નથી। ઘણા લોકો ગંગા સ્નાન કરવા જાય છે, પૂછો ગંગા સ્નાન શા માટે કરવા જાઓ છો તો કહેશે આત્મશુદ્ધિ માટે। સ્નાન કરીને આવ્યા પછી પૂછો આત્મશુદ્ધિ થઈ ગઈ, અરે એ જ રીતે અગર આત્મશુદ્ધિ થવાની હોય તો બધા જે ચોર ડાકુઓ જેલમાં બંધ છે એને લઈ જાઓ, જ્ઞાન ત્યાં ગંગા સ્નાન કરાવી દો પછી છોડી દો, શુદ્ધ થઈ ગયા, જેલમાં બંધ જ શા માટે રાખીએ આપણે। કહેવાનો ભાવાર્થ કે આપણે વિભિન્ન કર્મ કરીએ છીએ। ઘણા લોકો લગ્ન પ્રસંગે જતા હોય, પૂછો લગ્ન પ્રસંગમાં શા માટે જવું જોઈએ તો કહેશે ભાઈ સમાજમાં રહીએ છીએ, બધાની સાથે આપણો પ્રેમ ભર્યો સંબંધ બનેલો રહે એટલા માટે। પૂછો સંબંધ બન્યો તો શું કહેશે, એકને ખુશ કર્યા તો બે નારાજ થઈ ગયા, બેને ખોટું લાગી ગયું, તો બન્યો ક્યાં સંબંધ, બગડતો જ જાય છે। એની જીવનમાં આપણે જેટલા પણ કર્મ કર્યા આ સાત ગુણોથી આપણી બેટરીને ચાર્જ કરવા માટે, પરંતુ એ સાત ગુણોથી બેટરી ચાર્જ જ ન થઈ તો કેવી રીતે કરવું। અને જ્યારે વ્યક્તિ અનેક કર્મ કરવા પછી પણ એનો અનુભવ નથી કરી શકતો ત્યારે ધીરે ધીરે હતાશ થતો જાય છે, અને પછી કહેશે ભગવાન જ આપશે, એટલે પ્રાર્થના કરશે હે પ્રભુ શાંતિ આપો, હે પ્રભુ સુખ આપો, હે પ્રભુ શક્તિ આપો, રોજ માંગીએ છીએ। ખાલી મને એકલાને આપો એમ નહીં, ઘણી મોટી ભાવના રાખીએ છીએ આપણે કે બધાને શાંતિ મળે, બધાને સુખ મળે, એવી ભાવના રાખીને આપણે પ્રાર્થના કરીએ છીએ, રોજ માંગતા રહીએ, મળી ગઈ। કોઈ વસ્તુ થોડી છે જે ઉપરથી ભગવાન ફેંકી દેશે ને આપણે ઝીલી લઈશું, નહીં, એમ કઈ સુખ શાંતિ પ્રાપ્ત નથી થતી માંગવાથી। હા, સ્ત્રોત પરમાત્મા છે, એમની પાસેથી જ મળશે, પરંતુ એને પ્રાપ્ત કરવાની પણ વિધિ છે જે વિધિ રાજયોગ આપણને શીખવે છે। અને એટલા માટે જ્યારે ભગવાન પાસે માંગીએ છે નથી મળતી ત્યારે વ્યક્તિના જીવનમાં કેટલી ઉદાસી આવી જાય છે, અને પછી એને વિચાર આવે છે કે બસ એના કરતા મરી જવું સારું, એટલે આપઘાત કરવાની કોશિશ કરે છે, પાછળથી ચિઠ્ઠી લખી જાય જીવનમાં બહુ ટેન્શન થઈ ગયું તું એટલે આપઘાત કરું છું, શાંતિ ન હતી। આપઘાત કરનાર વ્યક્તિને અગર પૂછીએ શું આપઘાત કરવાથી શાંતિ મળી જશે, શું એ જ યથાર્થ વિધિ છે શાંતિને પ્રાપ્ત કરવાની, નહીં, આપઘાત કરવા પછી પણ શાંતિ નથી મળતી, ઓરી ભટકવું પડે છે આત્માને, ઘણું દુઃખ ભોગવવું પડે છે। એકવાર એક હ્યુમન બોમ્બ, માનવ બોમ્બ પકડાઈ ગયો, એનો બોમ્બ ફૂટ્યો જ નહીં, એને પકડી લીધો લોકોએ, પૂછ્યું તું મરવા શા માટે માંગે છે અને આટલા બધાને તારી સાથે મારી નાખતે, તો એણે જવાબ આપ્યો નાનપણથી અત્યાર સુધી કોઈ મારી સાથે પ્રેમથી બે વાત પણ નથી કરી, આ કઈ જીવન છે, એના કરતા મરી જવું સારું, તો જીવનમાં પ્રેમ નથી, કોઈ પ્રેમથી મને બોલાવ્યો નથી એટલે હું મરવા માંગુ છું, કોઈને શાંતિ નથી એટલે મરવા માંગે છે, ટેન્શન બહુ થઈ ગયું છે, કોઈને દુઃખ ખૂબ છે એટલે મરવા માંગે છે, સુખ નથી, કોઈ એને પ્રેમથી કોઈ બોલાવતું નથી એટલે મરવા માંગે છે, પરંતુ શું આપઘાત કરવાથી પ્રેમ શાંતિ સુખ બધું પ્રાપ્ત થઈ જશે? કોઈ દિવસ નહીં મળે, કારણ કે પણ યથાર્થ વિધિ નથી. તો પછી શું કરવું? ત્યારે દુનિયાની અંદર પાંચમી વિધિ અપનાવી આતંકવાદ, બીજાને મારો તો શાંતિ થશે, આ જ દુઃખ અને અશાંતિનું કારણ છે એટલે બીજાને મારો. બીજાને મારવાથી શાંતિ થશે ખરી? કોઈ દિવસ ન થાય. બીજાને મારવાથી શું સુખ આપણને મળશે ખરું? નહીં મળે, કારણ કે એ પણ યથાર્થ વિધિ નથી. તો આપણે અનેક વિધિઓ સંસારની અંદર અપનાવી લીધી, પરંતુ એક પણ વિધિ દ્વારા આપણને આ સાત ગુણો પ્રાપ્ત ન થયા. કેવી રીતે પ્રાપ્ત થાય? તો જે રીતે શરીરને જે પાંચ તત્વ જોઈએ છે એના માટે શરીર પાસે પંચ ઇન્દ્રિયો છે જેની પૂર્તિ કરે છે. આંખો દ્વારા રોશની, નાક દ્વારા ઓક્સિજન લઈએ છીએ, મુખ દ્વારા ભોજન પાણી લઈએ છીએ, તો આ ઇન્દ્રિયો એની પૂર્તિ કરે છે. એ જ રીતે આત્માને જે સાત ગુણો જોઈએ છે એના માટે ભગવાને આત્મા પાસે પણ ત્રણ સૂક્ષ્મ શક્તિઓ આપી છે, જે શક્તિઓ દ્વારા જ આપણે એનો અનુભવ કરી શકીએ છીએ, એ બેટરીને ચાર્જ કરી શકીએ છીએ. અને એ ત્રણ સૂક્ષ્મ શક્તિઓ કહી તો પહેલી શક્તિ છે મન. એટલા માટે ઘણા લોકો કહેતા હોય મારા મનને શાંતિ જોઈએ છે. મનને શાંતિ નથી જોઈતી, શાંતિ આત્માને જોઈએ છે, પણ એ શાંતિનો અનુભવ મન દ્વારા જ થઈ શકે છે. બીજી શક્તિ છે બુદ્ધિ, અને ત્રીજી શક્તિ છે સંસ્કાર. આ ત્રણ આત્માની સૂક્ષ્મ શક્તિ છે. મન છે વિચારવાની પ્રક્રિયા, બુદ્ધિ હર વિચારોને સમજવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે કર્મમાં આવીએ છીએ તો આત્માના ઉપર એ કર્મ છપાઈ જાય છે, જેને બીજા શબ્દમાં આપણે કહીશું સંસ્કાર. એટલે આ ત્રણ સૂક્ષ્મ શક્તિઓ દ્વારા જ આપણે એ બેટરીને ચાર્જ કરી શકીએ, અર્થાત એ સાતે ગુણોનો અનુભવ કરી શકીએ. મન એટલે શું? ઘણા લોકોએ ઘણી ઉપમા આપી છે મનને. કોઈક એક તોફાની ઘોડો છે, કોઈક એક ચંચળ બાળક છે જે ઉછલકૂદ કરતું રહે છે, પરંતુ મન છે આત્માની વિચારવાની શક્તિ. જેટલા પણ વિચારો આવે એ મનની અંદર આવે, સારા વિચારો ખરાબ વિચારો બધા મનની અંદર ઉત્પન્ન થતા હોય. આખા દિવસની અંદર અસંખ્ય વિચારો આવતા હોય છે. એક દિવસના વિચારોને અગર આપણે લઈએ અને અલગ કરીએ તો હર મનુષ્યના મનની અંદર ચાર પ્રકારના વિચારો આવતા હોય છે. સૌથી પહેલા પ્રકારના વિચારો છે જેને આપણે કહીશું સારા વિચારો, સકારાત્મક વિચારો, જે ગુણોને લઈને હોય, મૂલ્યોના આધાર પર હોય, એને કહીશું સકારાત્મક સારા વિચારો. બીજા પ્રકારના વિચારો છે જેને કહેવાય છે ખરાબ વિચારો, નકારાત્મક વિચારો, જે સ્વાર્થયુક્ત હોય, બુરાઈઓને લઈને હોય, કમજોરીઓને લઈને હોય, વિકારોને લઈને હોય, કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા દ્વેષ છલ કપટ આળસ ભય, એને લઈને જે પણ વિચારો હોય એને કહેવાય ખરાબ વિચારો. ત્રીજા પ્રકારના વિચારો છે જેને કહેવાય છે આવશ્યક વિચારો, કામના વિચારો, આજે અહીંયા જવું છે, આ વ્યક્તિને મળવું છે, આ કાર્ય કરવાનું છે, એ છે કર્મના વિચારો. અને ચોથા પ્રકારના વિચારો છે જેને કહેવાય છે ફાલતુ વિચારો, વ્યર્થ વિચારો. વ્યર્થ વિચાર એટલે કે ક્યારેક કંઈ વિચારવાનું ન હોય તો વીતેલી વાતોમાં ચાલી જઈએ છે, આમ કર્યું હોત ને તો વધારે સારું થતે, પણ હવે થઈ ગયું ને હવે શું કરવાનું છે, એ હવેનું નથી વિચારતા, પાછળ વિચારતા રહીએ આપણે। જેમ પેલી ગાય ઘાસ ઉગાડતી રહે એ રીતે આપણે પણ એ વિચારોને ઉગાડતા રહીએ, આમ કર્યું હોત તો સારું થતે, આમ કહ્યું હતે તો સારું થતે, એણે આમ, હવે થઈ ગયું ને હવે શું કરવાનું છે। એટલે એને કહ્યું વ્યર્થ વિચારો, ફાલતુ વિચારો જેમાં સમય શક્તિ બરબાદ થઈ રહી છે। એટલે આ ચાર પ્રકારના વિચારો આખા દિવસમાં આવતા હોય છે। થોડા અગર આપણે પોતાને જોઈએ આખા દિવસમાં વધારે પડતા કયા વિચારો આવતા હોય આ ચારેમાંથી, સારા ખરાબ આવશ્યક કર્મના કે ફાલતુ વિચારો, હા કયા વિચારો વધારે હોય, શું કહીશું, સારા વિચારો આવે ખરેખર, હા બહુ સારું કહેવાય। આજે મનુષ્ય ભગવાનને યાદ કરે ને તો ત્યાંય બિઝનેસ હોય, હે પ્રભુ મારું આટલું કામ થઈ જાય તો બે નારિયળ ચડાવી દઈશ, હવે એને સારા વિચાર કહીશું। ભગવાન સાથે પણ બિઝનેસ કે આ કામનો ભાવ બે નારિયળ છે, તું કરી દે તો તને મળી જાય, અને ભગવાને જો ન કર્યું તો હા ન મળે। જેવું કામ હોય, પછી થોડું મોટું કામ હોય તો આપણે કહીશું 101 રૂપિયા ચડાવવા ચડાવી દઈશું, એનાથી મોટું હોય તો કહીશું 501 રૂપિયા માનતા માની છે। વિચારવાની વાત છે, અગર ભગવાન સાથે પણ આપણા સારા વિચારો નથી, ત્યાં આગળ પણ વ્યાપારિક ભાવનાઓ છે, તો મનુષ્ય સાથે તો શું હશે, સ્વાર્થ સિવાય બીજું કંઈ હશે? અને સ્વાર્થયુક્ત વિચારોને શું કહીશું, સારા વિચારો કહીશું? તો વધારે પડતા આપણા મનની અંદર જે વિચારો આવે છે કયા પ્રકારના વિચારો હોય છે આખા દિવસમાં, હા કયા વિચારો, ખરાબ અને હા ફાલતુ વિચારો, વ્યર્થ વિચારો, આ બે વિચારો વધારે હોય છે। કર્મના વિચારો પણ જ્યારે આપણે કરીએ છીએ એ પણ સ્વાર્થ વગરનું કોઈ કર્મ કરવા તૈયાર છીએ, જ્યાં આપણો સ્વાર્થ પૂરો થતો હોય એ કર્મના વિચારો આપણે કરતા હોઈએ છીએ। એટલે વધારે પડતા વિચારો જે મનની અંદર ચાલે છે એ યા તો વ્યર્થ છે યા તો ખરાબ વિચારો છે। હવે ખરાબ વિચાર કર્યા પછી શાંતિ મળે ખરી, સુખનો અનુભવ થાય ખરો? એટલે ભગવાન સાથે પણ જ્યારે આપણે વ્યાપારિક વૃત્તિથી એને યાદ કરીએ તો શાંતિ મળે ખરી, સુખ મળે ખરું, આનંદ મળે ખરો? નહીં મળે। એટલા માટે જીવનની અંદર દુઃખ અશાંતિ ઉદાસી એ વધતી જાય છે, કારણ કે આપણા મનની ભાવનાઓની અંદર જ કમી છે। કહેવાય છે જેવું ચિંતન એવું જીવન, અગર ચિંતન મારું નકારાત્મક હોય વ્યર્થ હોય તો ક્યારે પણ મને સદગુણોનો અનુભવ ન થાય। સદગુણોનો અનુભવ કરવા માટે વિચારો પણ એટલા ઊંચા હોવા જોઈએ, જેટલા ઊંચા વિચારો હશે એટલા આપણે એ ગુણોનો અનુભવ કરી શકીશું। એકવારની વાર્તા યાદ આવે છે, એકવાર એક રાજા હતા અને એના મિત્ર હતા એક લાકડાના વેપારી, બેઉની આપસમાં ખૂબ સારી દોસ્તી। થોડા વખત પછી એ લાકડાના વેપારી પોતાના ગોડાઉનમાં ચાલી ગયા, લાકડાનો સ્ટોક જોતા હતા, જોતા જોતા ચંદનના લાકડા પાસે આવ્યા, જોયું તો ખૂબ ચંદનના લાકડા ભરેલા હતા, એક એક ચંદનનું લાકડું કેટલું મોંઘું હોય, એટલે એ હિસાબ લગાવવા લાગ્યા મારા કેટલા પૈસા આમાં રોકાયેલા છે। હવે આટલો લાકડો કોણ ખરીદશે અને મારા પૈસા છૂટા કઈ રીતે થશે એની ગણતરી કરવા લાગ્યા. હવે આટલા લાકડા તો કોઈ ખરીદે નહીં, એટલે તરત માનવ મન છે, ખરાબ વિચાર મનમાં પહેલો આવે, એટલે એના મનમાં વિચાર આવ્યો, આ રાજા જો મરે તો એને બાળવા માટે તો બધા ચંદનના લાકડા જ વપરાય અને તો જ મારા આ બધા લાકડા ખપે. રાજા એનો મિત્ર હતો, છતાં મિત્ર માટે આવી ભાવનાનો વિચાર આવ્યો. પણ પછી એના મનમાં વિચાર આવ્યો કે રાજા એટલા જલ્દી મરવાના તો નથી, હજુ તો જુવાન છે. પછી એમના મનમાં વિચાર આવ્યો કે અગર રાજાના ઉપર કોઈ ચઢાઈ કરે, કોઈ આડોશી પાડોશી રાજ્યવાળા, તો એ ખતમ થઈ શકે. પણ પછી મનમાં વિચાર આવ્યો, ચઢાઈ કોણ કરે, આજુબાજુના બધા રાજ્ય સાથે એની બહુ સારી મિત્રતા છે. પછી એના મનમાં વિચાર આવ્યો કે કોઈ પ્રજા એને મારી નાખે તો. પણ પછી મન કે પ્રજામાં પણ કોણ મારે એને, કારણ કે પ્રજા બધી એનાથી સુખી છે, એટલે કોઈ એને ખતમ કરવાનો તો વિચાર કરે જ નહીં. તો રાજા મરે તો કઈ રીતે મરે, તાકે મારા ચંદનના લાકડા બધા વેચાય અને એ પૈસા મને મળે. એટલે વિચાર કરતા કરતા એ પહોંચી ગયો કે રાજાને મારી શકે તો હું જ મારી શકું, કારણ કે હું જ અંદર રોજ જાઉં, મહેલમાં જાઉં, મારી કોઈ ચેકિંગ તો થાય નહીં, બધા જાણે કે હું તો એનો મિત્ર છું, એને ખતમ કરીને બહાર આવી જાઉં તો એ કોને ખબર પડે. પણ મારવા માટેની જે હિંમત જોઈએ એનામાં હતી નહીં. વેપારી હતો એટલે હિંમત હતી નહીં, એટલે હવે કરવું શું, એટલે વિચારતો રહ્યો. એનું મન ખૂબ પરેશાન, રાત્રે ઊંઘ ન આવે, આખી રાત પણ એ જ વિચારોની અંદર, રાજા મરે તો કઈ રીતે મરે. હવે એ વિચારોના પ્રકંપન રાજા સુધી પહોંચે છે. રાજાને વિચાર આવે છે કે આ મારો મિત્ર જે છે લાકડાનો વેપારી, આટલો પૈસા વાળો છે, પણ કોના માટે કમાણી કરતો હશે, એનો કોઈ વારસ છે જ નહીં, આગળ પાછળ કોઈ છે જ નહીં, તો એ કોના માટે કમાણી કરતો હશે. ત્યારે રાજાના મનમાં વિચાર આવ્યો, અગર એ જો મરી જાય તો એની બધી પ્રોપર્ટી રાજ્યને મળી જાય, હે ને, બંનેને રાત્રે ઊંઘ ન આવે, બંને એ જ વિચાર કરે, આ મરે તો કઈ રીતે મરે, પેલા વિચારે આ મરે તો કઈ રીતે મરે. બંને એકબીજાને મળે ત્યારે પણ જે પ્રેમથી મળતા હતા એ પ્રેમ ન રહ્યો, અને એ જ વિચારો સામે આવી જાય, આ મરે તો કઈ રીતે મરે. આખરે જ્યારે વેપારી ખૂબ પરેશાન થઈ ગયો, ખૂબ એનું મન અશાંત થઈ ગયું, તો એ ગયો રાજા પાસે અને રાજાને કહું એક માફી માંગવા આવ્યો છું. રાજાએ કહ્યું, માફી શાની જોઈએ તને? કહ્યું, મારા મનમાં એક કુવિચાર આવી ગયો છે અને એ નીકળતો જ નથી, હવે કોઈ ઉપાય બતાવો કે આ વિચારને હું ખતમ કઈ રીતે કરું, કારણ કે મને રાત રાત ઊંઘ નથી આવતી એને કારણે. એને પછી એ ચંદનના લાકડાને લઈને આખો વિચાર એનો સ્પષ્ટ કર્યો. રાજાને મનમાં વિચાર આવ્યો કે એ માફી માંગે છે તો મારે માંગવી જોઈએ, મારા મનમાં પણ તો કુવિચાર હતો. પછી બંને એકબીજાની માફી માંગીને વિચારવા બેઠા કે હવે આ ચંદનના લાકડાનું કરવું શું. રાજાએ કહ્યું, મારા મહેલમાં તો બધું છે, મને કોઈ પણ વસ્તુની જરૂરત નથી, પરંતુ એમ કરીએ કે મહેલની બહાર જે બગીચો છે એ બગીચાની અંદર એક મંદિર બનાવીએ અને એ મંદિરની અંદર આ બધા લાકડાઓ તારા વપરાય, એના પૈસા હું તને રાજકોષમાંથી આપી દઈશ, લોકો આવશે, બેસશે, ભજન કીર્તન કરશે, વાયુમંડળ ખૂબ સુગંધિત રહેશે, ખૂબ સરસ વાતાવરણ બની જશે અને તારા ચંદનના લાકડા વપરાઈ જશે. જ્યારે આ વિચાર આવ્યો ત્યારે વેપારીના મનની અંદર શાંતિ થઈ. પછી રાજાએ જ્યારે રાજ્યકોષમાંથી પૈસા આપવા માંડ્યા ત્યારે વેપારીએ કહ્યું, મારે આ પૈસા નહીં જોઈએ, જે તમને વિચાર આવ્યો હતો ને કે આ મારી પ્રોપર્ટી બધી રાજ્યને મળે, તો આ એનો પહેલો ભાગ મળે છે તમને, આ પૈસા તમે ગરીબોના કલ્યાણ અર્થ વાપરજો. કહેવાનો ભાવાર્થ, જ્યારે મનની અંદર ખરાબ વિચાર આવે છે તો આપણી ઊંઘ ઉડી જશે. જ્યારે પણ ઊંઘ ઉડી જાય તો સમજી લેવાનું મનમાં કોઈ કુવિચાર આવી ગયો. અને જ્યારે સારા વિચારો આવશે તો એટલી મીઠી ઊંઘ આવશે, શાંતિ થઈ જશે મનની અંદર. એટલે હવે ખરાબ વિચારોની અંદર આપણી એનર્જીને ખતમ નથી કરવાની, આપણી શક્તિને ખતમ નથી કરવાની. હંમેશા સારા વિચારો કરીને જ આપણે આપણું જીવનને આગળ વધારવાનું છે. એ વિચારો પછી બુદ્ધિ પાસે આવે છે. વિચારોનો એટલો પ્રભાવ છે કે જેવું આપણે વિચારીએ છીએ ઘડી ઘડી એ વિચાર કરવાથી એ જ રીતેની ભાવનાઓ આપણી જાગૃત થાય છે અને એ રીતેનો આપણો વ્યવહાર બને છે. એટલે વિચારોથી જ વ્યવહાર આપણો એવો હોય. વ્યવહાર અગર ખરાબ હોય તો એનો મતલબ એના વિચારો કેટલા ખરાબ છે, નહીં તો વ્યવહારમાં આ બુરાઈ ના આવે. એની ભાવનાઓ કેટલી ખરાબ છે ત્યારે આવો વ્યવહાર એનો થાય છે. જેવા આપણા વિચારો હોય એ વિચારોના આધાર પર જ આપણે જોઈએ એટલી મહાન શક્તિ છે કે એવો અનુભવ પ્રાપ્ત થાય. ઘણી વાર ઘણા લોકો ડરી જતા હોય, ઊંઘમાંથી ઉઠી જાય એકદમ, કારણ કે એના મનની અંદર એ વિચારો એટલા બધા ચાલતા હોય કે એ રીતેનો એ અનુભવ એને ઊંઘમાં થતો હોય. એટલી મહાન શક્તિ છે વિચારવાની. ઘડી ઘડી એ વિચારો કરવાથી આપણી માન્યતા એવી બની જાય છે, અને જ્યાં માન્યતા એવી બની જાય તો એ માન્યતા ઘણી વાર સાચી પડતી હોય છે. એટલે વિચારોની શક્તિ એવી છે. વિચાર એક બીજ સમાન છે. જેવા બીજ વાવીશું એવા આપણને ફળ મળશે. ખરાબ વિચારોના બીજ વાવીશું તો એનું ફળ પણ સારું ન હોય કોઈ દિવસ. એટલે કહેવાય, સારા વિચારોથી આપણી અંદર શક્તિ ભરાય છે અને ખરાબ વિચારોથી આપણી એ શક્તિ ક્ષીણ થતી હોય છે, ખતમ થતી જાય છે. હા, એક દિવસમાં કંઈ પરિવર્તન નથી થઈ જવાનું, પરંતુ જેટલો આપણે અભ્યાસ કરીએ છીએ તો ધીરે ધીરે વિચારોની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન આપણા વિચારોને પણ એક દિશા આપે છે કે કેવું આપણે વિચારવું જોઈએ. પછી એ વિચારો બધા બુદ્ધિ પાસે આવે છે. અને બુદ્ધિ એટલે શું? બુદ્ધિ અર્થાત આત્માનું અંતરચક્ષુ, ત્રીજું નેત્ર, જે ઘણા દેવતાઓને બતાવીએ છીએ આપણે. એ ત્રીજું નેત્ર છે, જ્ઞાનનું નેત્ર, બુદ્ધિનું નેત્ર. જેની પાસે બે શક્તિ છે, એ બુદ્ધિ પાસે બે શક્તિ છે. જ્યારે સંસારમાં વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે ઈશ્વર પાસેથી એને આ બે ગિફ્ટ પ્રાપ્ત થાય જીવન જીવવા માટે. અને બે ગિફ્ટ કઈ? એક તો વિવેક અને બીજી છે આત્મશક્તિ, વિલ પાવર, જે બુદ્ધિ પાસે સમાયેલી છે. આ બે ગિફ્ટ દ્વારા આપણે જીવન જીવવાનું છે. એટલે ઘણી વાર આપણે જોઈએ કોઈ નાના બાળક આગળ પણ તમે જૂઠું બોલો એટલે બાળક તરત કહેશે તમને, તમે જૂઠું બોલ્યા ને. યાની એની પાસે પણ એ બુદ્ધિ છે, એ વિવેક છે કે આ જૂઠું છે, આ સાચું નથી. પણ આપણે શું કહીશું? તું સમજે નહીં, બેસ, ચૂપ બેસ. હવે જેટલી વાર આપણે એ કહીએ છીએ કે તું ચૂપ બેસ, તું સમજતો નથી, ત્યારે એને અંતર દ્વંદ ચાલે છે કે સાચું શું અને ખોટું શું. અને જેટલી વાર આપણે એને ચૂપ બેસ કહીએ એટલી વાર આપણે એની બુદ્ધિનું ખૂન કરીએ છીએ. એટલે પછી એ બુદ્ધિ કામ કરતી નથી. એટલે પછી એ બુદ્ધિ વગરની વાતો કરતો હોય છે. ત્યારે આપણે એને કહીશું, એટલી પણ બુદ્ધિ નથી તારી પાસે, હે ને? એ બુદ્ધિનું ખૂન કોણે કર્યું? આપણે જ કર્યું. અને પછી આપણે કહીએ કે એટલી પણ બુદ્ધિ નથી તારી પાસે, એટલું પણ સમજતો નથી, પણ એ બુદ્ધિને તો આપણે જ ખતમ કરી છે. એ બુદ્ધિ દ્વારા આપણે શું કરીએ છીએ, કેવી રીતે સમજીએ છીએ? બુદ્ધિ જે અંતર ચક્ષુ છે, જેમ અહીંયા બેઠા છે, તમને અત્યારે કહું તમારું ઘરને યાદ કરો, ઘર કયું એટલે સામે આવી જાય ઘર. આ નેત્ર તો અહીંની વસ્તુ જુએ છે, એ ઘરને કયા નેત્રથી જોયું તમે? ઘરની અંદર તમારો રૂમ ક્યાં છે, રૂમની અંદર કબાટ છે, અને કબાટની અંદર કંઈક રાખેલું છે, દેખાય છે ખરું? તાળા ચાવી ખોલ્યા વગર દેખાય છે ખરું કે નથી દેખાતું? કઈ આંખે જોયું? એ બુદ્ધિની આંખે જોયું. તો આંખો દ્વારા જેમ આપણે જોઈએ છીએ અને સમજી શકીએ છીએ, એમ બુદ્ધિની આંખો દ્વારા પણ, એ ત્રીજું નેત્ર દ્વારા પણ આપણે ઘણું બધું જોઈએ છીએ. ખાલી ઘર નથી જોતા, વ્યક્તિઓની ભાવનાઓને પણ જોઈ શકીએ છીએ. એટલે ઘણીવાર ઘણા ઉપરથી બહુ સારો વ્યવહાર કરતા હોય છતાં પણ આપણી બુદ્ધિની આંખ જ્યારે જોઈ છે તો કહીશું આ વ્યક્તિથી દૂર રહેજો, હા સારો નથી. કોણે જોયું? એ બુદ્ધિની આંખો દ્વારા જોયું. અને એ બુદ્ધિની આંખો દ્વારા આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે હર વસ્તુને સમજવા લાગીએ છીએ, સમજીને પછી તર્ક ચલાવીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ, પછી પારખીએ છીએ, અને પછી નિર્ણય લઈએ છીએ કે આ વ્યક્તિ આ વસ્તુ ખરાબ છે, આ સારું નથી. એટલે કહું કે બુદ્ધિની આંખો દ્વારા આપણે ઘણું બધું જોઈ લઈએ છીએ અને પછી જીવનમાં નિર્ણય લઈએ છીએ. જ્યારે બુદ્ધિ દ્વારા નિર્ણય સચોટ હોય છે, અગર વ્યવસ્થિત એણે જોયું હોય તો નિર્ણય સચોટ જ હશે, પરંતુ અગર આપણો નિર્ણય ખોટો પડ્યો તો એનો મતલબ આપણી આંખો બરાબર કામ નથી કરતી. આ આંખોની વાત નથી, એ બુદ્ધિની આંખો બરાબર કામ નથી કરતી. એ આંખોને આપણે ઠીક કરવાની છે. અને બુદ્ધિનું નેત્ર કઈ રીતે ઠીક થાય એના માટે પણ જ્ઞાન જ જોઈએ, જ્ઞાનના ચક્ષુ. એટલા માટે કહેવાય છે કે બુદ્ધિના ચક્ષુ એ જ્ઞાનના ચક્ષુ છે, એને જ્ઞાન દ્વારા જ આપણે ઠીક કરી શકીએ. એટલે આધ્યાત્મિક જ્ઞાન ખૂબ ઉપયોગી છે આપણા જીવનમાં, આપણી વિચારોને સારી દિશા આપી શકે છે, આપણી બુદ્ધિરૂપી ત્રીજું નેત્રને પણ સ્પષ્ટ કરે છે. એના માટે કોઈ બહારની હોસ્પિટલ, આંખની હોસ્પિટલની જરૂરત નથી, પણ જ્ઞાનથી જ એ આંખોની અંદર જે પણ કચરો આવી ગયો છે એને આપણે સાફ કરી શકીએ છીએ. અને પછી કર્મમાં આવીએ છીએ. જ્યારે કર્મમાં આવીએ છીએ તો કર્મ પોતાની છાપ છોડીને જાય છે આત્મા ઉપર, જેને બીજા શબ્દમાં આપણે કહીશું સંસ્કાર, જે આપણા વ્યક્તિત્વને નિર્મિત કરે છે, જે આપણી સ્મૃતિઓની અંદર એ કર્મની છાપ સમાતી જતી હોય છે. સંસ્કાર કોઈ એક પ્રકારના નથી, હર મનુષ્યની અંદર પાંચ પ્રકારના સંસ્કાર હોય છે. એ પાંચ પ્રકારના સંસ્કાર કયા? સૌથી પહેલા પ્રકારના સંસ્કાર છે અનાદિ સંસ્કાર, ઓરિજિનલ, જે સાતો ગુણોથી ભરપૂર છે. જ્યારે આત્મા સંસાર ઉપર આવે છે તો આત્મા એ બધા સંસ્કારોથી ભરપૂર છે. એક નાનું બાળકનો જન્મ થાય કેટલું પવિત્ર છે, મહાત્મા સમાન એને જ્ઞાની કહીએ છીએ. ઊંઘતું હોય તો કહીશું કેટલી શાંતિ છે, ઊંઘમાં અગર હસતું હશે તો કહીશું કેટલું સુખ છે એને, એ હસે છે તો કેટલો આનંદમાં છે, બધાને આનંદિત કરી દે છે, તો બેટરી ફૂલ ચાર્જ છે. આ પહેલા પ્રકારના સંસ્કાર. બીજા પ્રકારના સંસ્કાર છે પૂર્વ જન્મના સંસ્કાર, કોઈ ક્યાંથી આવ્યું ને કોઈ ક્યાંથી આવ્યું, તો એ જન્મના સંસ્કાર પણ એની સાથે આવતા હોય છે. એટલે પૂર્વ જન્મના સંસ્કાર ઘણી વાર આપણે નાના બાળકોની અંદર જોઈ શકીએ છીએ, એક 5 વર્ષનું બાળક હશે અને શાસ્ત્રના શ્લોક બોલતું હોય તો શું કહીશું? પૂર્વ જન્મના સંસ્કારોનો ઉદય થયો છે. હવે એની અંદર જ ઉદય થયો, બાકીની અંદર નહીં થયો. ઉદય બધાની અંદર થતો હોય છે, પરંતુ કોઈમાં વધારે હોય, કોઈમાં ઓછા હોય, પણ પૂર્વ જન્મના સંસ્કાર હર આત્માની અંદર આવે જ છે. ત્રીજા પ્રકારના સંસ્કાર છે ખાનદાની સંસ્કાર, માતા પિતા દ્વારા પ્રાપ્ત સંસ્કાર. ઘણી વાર કોઈ બાળક માં સમાન હોય, કોઈ બાળક પિતા સમાન હોય, કોઈ દાદા સમાન હોય. એકવાર એક બાળક હતો 10-12 વર્ષનું, ખૂબ જુઠ્ઠું બોલતો હતો. ઘણી વાર જોયો એને જુઠ્ઠું બોલતા. એક દિવસ મેં એને બોલાવ્યો, મેં કીધું અહીંયા તું જુઠ્ઠું શા માટે બોલે છે? તો હસવા લાગ્યો. ખબર હતી એને પણ એ પણ જુઠ્ઠું બોલે છે. મેં એને પૂછ્યું, અચ્છા બતાવો આ જુઠ્ઠું બોલવાથી તને શું મળ્યું? તો કે કંઈ નહીં. તો પછી શા માટે જુઠ્ઠું બોલવું જોઈએ? તો કે બસ એમ જ બોલી દઉં છું. એને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જુઠ્ઠું બોલવાથી તારું વ્યક્તિત્વ કેવું બને છે. વાર્તાઓ સંભળાવી, અડધો પોણો કલાક સમજાવતી રહી. 1.25 કલાક પછી મને કહે છે, બાળક ઠીક છે, હવે આગળથી જુઠ્ઠું ક્યારેય નહીં બોલો. મેં એને કહ્યું, વાયદો કર, ક્યારેય જુઠ્ઠું નહીં બોલે, પ્રતિજ્ઞા કર. તો કે હા બસ પ્રતિજ્ઞા કરી, આજથી ક્યારે પણ જુઠ્ઠું નહીં બોલું. એક બુઝુર્ગ ભાઈ ઉભા હતા બાજુમાં, એ અમારી વાતો સાંભળતા હતા ક્યારના, એને હસવું આવ્યું. મેં પૂછ્યું, તમે શા માટે હસો છો? તો કે દીદી આ વાયદો જે આપ્યો ને એ જુઠ્ઠો છે. મેં કીધું, એ તમે કઈ રીતે કહી શકો? તો કે એ બાળકનો દોષ નથી, એનો બાપ પણ એવો જ છે, વાત વાતમાં જુઠ્ઠું બોલે. આ એના ખાનદાની સંસ્કાર છે. અને એના દાદાને પણ ઓળખું બરાબર. એ લોકોને જ્યાં સુધી જુઠ્ઠું ન બોલે ને ત્યાં સુધી રોટલી હજમ ન થાય. એટલે આ એના ખાનદાની સંસ્કાર છે. એટલે આ વાયદો જે કર્યો એણે એ પણ જુઠ્ઠો છે. એ કાલે ફરી પાછો જુઠ્ઠું બોલવાનું, કારણ કે એના લોહીમાં એ સંસ્કાર વહે છે. એટલે આ છે ખાનદાની સંસ્કાર. ચોથા પ્રકારના સંસ્કાર છે સંઘનો રંગ. માણસ જેવા સંઘમાં મોટો થતો હોય એવો રંગ એને લાગતો જતો હોય. ઘણી વાર આપણે ઘણા બાળકોને જોઈએ છે હોસ્ટેલમાં ભણવા રાખે અને ત્યાં એને ખરાબ સંગત લાગી જાય, પછી મા બાપને ખબર પડે, મા બાપે બાળકને સમજાવવાનો પ્રયત્ન કરે, બેટા સંઘ છોડી દે, આ સારો નહીં કહેવાય. એ મા બાપને છોડવા તૈયાર થઈ જશે, પણ સંઘને નહીં છોડે. અને પાંચમા પ્રકારના સંસ્કાર છે દ્રઢતાના સંસ્કારો. કે આપણે કોઈ વ્યક્તિ અગર ઠાની લે અંદરમાં કે આ કરવું જ છે, બસ પછી એને કોઈ રોકી નહીં શકે, કરીને રહેશે. દ્રઢતા આવી ગઈ એની અંદર. તો આ 5 પ્રકારના સંસ્કાર હર વ્યક્તિની અંદર હોવાને કારણે એક વ્યક્તિ ના મળે બીજા સાથે, હર વ્યક્તિ ભિન્ન છે. રાજયોગ એટલે શું? કે જે આપણા અનાદિ સંસ્કારો છે એને આપણે બહાર લાવવાના છે. કારણ કે જીવનમાં જેમ જેમ મોટા થતા ગયા એ સંસ્કારો આપણા દબાતા ગયા. આ વિકારોને લઈને, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકારને લઈને એ સારા સંસ્કારો દબાતા ગયા. રાજયોગ એટલે કે આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ તો આત્મચિંતન કરીએ છીએ. અને આત્મચિંતન એટલે શું? કે આત્માના જે 7 ગુણો છે એનું ચિંતન કરીએ. કારણ કે જેવું ચિંતન એવું જીવન. એટલે ચિંતન દ્વારા એ ગુણોને આપણે વિકસિત કરીએ છીએ અને બહાર લાવીએ છીએ. એટલે રાજયોગ એક યાત્રા છે, મનની યાત્રા, આત્માને પોતાના વાસ્તવિકતા તરફ લઈ જવાવાળી એક યાત્રા છે. ભક્તિમાં પણ યાત્રાનું મહત્વ હોય છે. લોકો યાત્રા શા માટે કરે છે? યાત્રા પર શા માટે જાય છે? પાપ ધોવાય છે. આ એક મનની યાત્રા છે. અને એ મનની યાત્રાથી આપણી આત્માની શુદ્ધિકરણ થાય છે. એ જે બુરાઈઓનો મેલ ચઢેલો છે એ મેલને આપણે ઉતારતા જઈએ છીએ। ઘણી વાર ઘણા લોકો કે પણ એ સાત ગુણોના સંસ્કારથી આજની દુનિયામાં ન જીવાય હો, શાંતિથી વાત કરીએ, પ્રેમથી વાત કરીએ તો બધા આપણને ખાઈ જ જાય। પણ દુનિયાની અંદર જે પણ મહાન હસ્તીઓ થઈ ગઈ એ મહાન હસ્તીઓની મહાનતાનો આધાર એ સાત ગુણો જ હતા। આજે સ્વામી વિવેકાનંદને જોઈએ કે મહાત્મા બુદ્ધને જોઈએ કે મહાવીર સ્વામીને જોઈએ આપણે કે મધર ટેરેસાને જોઈએ કે આજે અમે પ્રત્યક્ષ દાદીજીને જોઈએ છે, એ પણ મનુષ્ય જ હતા। આજના દાદીજીને જ્યારે અમે જોઈએ છે એમના જીવનની અંદર પણ એ સાત ગુણો એવા પ્રવાહિત થતા હોય છે નિરંતર, એ તેની મહાનતા છે। કહેવાય છે કે એનાથી એ સાત ગુણોથી શું થાય, અગર આપણે સાત ગુણોને આપણા જીવનમાં વિકસાવી પણ લઈએ શું પ્રાપ્તિ એનાથી, એનાથી આપણે પરિસ્થિતિને બદલી શકીશું, સામેવાળા વ્યક્તિની મનોવૃત્તિને બદલી શકીશું, એટલી તાકાત છે। મહાવીર સ્વામી જ્યારે જંગલમાં બેસતા તપસ્યા કરતા તો હિંસક પ્રાણી પણ આવીને શાંતિથી બેસી જતા હતા, એમના પર વાર નહોતા કરતા। કેમ? કારણ કે એ સાત ગુણ એટલા બધા વિકસાવેલા હતા કે હિંસક પ્રાણી પણ પોતાની હિંસક વૃત્તિને છોડી દે અને અહિંસક બનીને બાજુમાં બેસી જતા હતા। મહાત્મા બુદ્ધની વાર્તા યાદ આવે છે કે એ જંગલમાંથી જ્યારે પસાર થતા હતા લોકો એને ના પાડતા હતા, આ જંગલમાંથી નહીં જતા, અંગુલીમલ નામનો એક રાક્ષસ રહે છે જે બધાની આંગળીઓ કાપી કાપીને હાર બનાવીને પહેરે છે અને મારી નાખે છે। મહાત્મા બુદ્ધ ફર છતાં પણ ચાલ્યા ગયા અને જ્યારે અંગુલીમલ સામે આવ્યો તો એની મનોવૃત્તિને બદલી નાખી, એને શાંત કરી દીધો અને એ અનન્ય શિષ્ય બની ગયો। તો બીજાની મનોવૃત્તિને બદલી શકીએ છીએ, પરિસ્થિતિને બદલી શકીએ છીએ। સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા ચાલ્યા ગયા ત્યાં લોકોએ શ્રીમદ ભગવદ્ ગીતાનું અપમાન કર્યું, સૌથી નીચે ભગવદ્ ગીતા રાખી, બાકી બધા ધર્મના શાસ્ત્ર એની ઉપર રાખ્યા અને સૌથી ઉપર બાઇબલ રાખી અને ભરી સભામાં મજાક ઉડાવી કે તમારી ગીતા હવે આઉટડેટેડ થઈ ગઈ, અમારી બાઇબલ અત્યારે ટોપ પર છે। બીજું કોઈ હોતે આજની દુનિયાનો વ્યક્તિ શું કરતે? લડાઈ ઝઘડા ખૂન ખરાબા શરૂ થઈ જતે અને આખા વર્લ્ડની અંદર ન્યૂઝ આવી જતે કે આટલા લોકો મર્યા, ત્યાં આટલું હિંસક યુદ્ધ થયું, હે ને? પરંતુ સ્વામી વિવેકાનંદ જેની બેટરી ફૂલ ચાર્જ હતી એ હસ્યા અને એણે કહ્યું, તમે જે ગીતાનું સન્માન કર્યું એનો ધન્યવાદ હું કઈ રીતે તમને આપું? કહ્યું, આ વ્યક્તિને સમજ પણ નથી પડતી અમે સન્માન કર્યું કે અપમાન કર્યું? સ્વામી વિવેકાનંદ સામે આવ્યા, નીચેથી ગીતાને ખેંચી, જેવી ગીતાને ખેંચી એટલે બીજા બધા શાસ્ત્ર પડી ગયા। તો કહ્યું, તમે તો ગીતાને આધાર બનાવી દીધો, આજે ગીતા ન હોય તો દુનિયાના કોઈ ધર્મ કોઈ શાસ્ત્ર ટકી ન શકે અને આખી સભાની અંદર પરિવર્તન આવી ગયું, આ કોણ વ્યક્તિ છે? અને લોકો એની પાછળ પાછળ ચાલવા લાગ્યા। એટલે કહ્યું કે આજનો દુનિયાનો કોઈ વ્યક્તિ હોત તો મારામારી શરૂ થઈ ગઈ હોત, પરંતુ સ્વામી વિવેકાનંદ આજની દુનિયાના ન હતા ને, આજના સમયના ન હતા, એની બેટરી ફૂલ ચાર્જ હતી। આજના મનુષ્યની તો બેટરી ડિસ્ચાર્જ છે એટલે લડાઈ ઝઘડો જ કરે, હંગામો જ કરે, હે ને? પરંતુ એની બેટરી જ્યાં ફૂલ ચાર્જ હતી તો એ લડાઈ ઝઘડા ન કરે, પરંતુ પરિસ્થિતિને બદલી નાખી અને લોકો એની પાછળ પાછળ ચાલવા લાગ્યા। ભારતને એક એવું સ્થાન આપી દીધું અમેરિકાની અંદર પણ કે લોકો ત્યાર પછી ગીતાને વાંચવાનો પ્રયત્ન કરે છે, સમજવાનો પ્રયત્ન કરે છે કે એવું તો શું છે ગીતાની અંદર। એટલે આપણે આપણા વ્યક્તિત્વને અગર બદલવા માંગીએ તો બદલી શકાય છે। મનુષ્યનું વ્યક્તિત્વ એક બરફની શિલા જેવું છે, જેનો 90% ભાગ દેખાતો નથી, ખાલી 10% જ ભાગ દેખાય છે. અને એ જે દેખાય છે એ પણ એક તરફી જ દેખાય છે, સંપૂર્ણ નથી દેખાતું. અને એના વ્યક્તિત્વને જે ચલાવી રહ્યું છે એ 4 પ્રકારના સંસ્કારો ચલાવી રહ્યા છે. આત્મા જેની પાસે અથાશક્તિ છે, વચ્ચે છે એ વ્યક્તિત્વમાં, પરંતુ એના ઉપર જે હાવી છે 4 પ્રકારના સંસ્કારો, બુરાઈઓના સંસ્કારો, ખાનદાની સંસ્કારો, પૂર્વજન્મના સંસ્કારો અને સંઘના રંગના સંસ્કારો, આ 4 પ્રકારના સંસ્કારો આજે મનુષ્યને ચલાવી રહ્યા છે. પરંતુ અગર આપણે વ્યક્તિત્વને બદલવું હોય તો 5મા પ્રકારના સંસ્કારને જાગૃત કરવાની આવશ્યકતા છે, દ્રઢતાને જાગૃત કરીએ અને એ આત્માની શક્તિને બહાર લાવીએ. જ્યારે એ શક્તિ બહાર લાવે છે ત્યાર પછી પણ આધ્યાત્મિક જ્ઞાન ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે દિશા આપવા માટે. જ્યારે આધ્યાત્મિક જ્ઞાન હોય અને એને દિશા મળી જાય તે વ્યક્તિ મહાન બની જાય સ્વામી વિવેકાનંદની જેમ. પરંતુ અગર જો દિશા ન હોય, આધ્યાત્મિક જ્ઞાન ન હોય, તો એ આત્માની શક્તિ જે બહાર આવે છે દ્રઢતા દ્વારા, એ કોઈ આતંકવાદી પણ બની જાય યા હિટલર કે ટેરરિસ્ટ પણ બની જાય, એનામાં પણ અથા દ્રઢતા છે, મરો કે મારો, પરંતુ ગલત દિશા છે. એટલે દિશા આપવાનું કામ આધ્યાત્મિકતા કરે છે. એટલે કયું આધ્યાત્મિક જ્ઞાનથી આપણા જીવનમાં શું ફરક પડે છે? આપણા મનને દિશા મળે છે, બુદ્ધિને આંખોને સાફ કરે છે, એકદમ દ્રષ્ટિ આપણી ક્લિયર કરે છે, અને આપણા સંસ્કારોને પણ એ દિશા આપીને ચેનલાઇઝ કરે છે, જેથી કરીને વ્યક્તિ મહાનતાને શિખર ઉપર પહોંચી જાય છે. એ આત્મા શરીરની અંદર ક્યાં નિવાસ કરે છે? શરીર તો એક માત્ર સાધન છે, પરંતુ જ્યાં આપણે તિલક લગાવીએ, મંદિરમાં જઈશું તો ચામડાની વસ્તુને બહાર ઉતારીએ છીએ, પછી અંદર જઈને તિલક લગાવીએ છીએ, પછી ભગવાનની મૂર્તિ સામે જઈને હાથ જોડીને નમન કરીએ છીએ. આ પ્રથા ચાલતી આવી છે, પરંતુ ક્યારે વિચાર્યું કે શા માટે? ચામડાની વસ્તુને બહાર ઉતારવી, અર્થાત આ ચામડું જે લાગેલું છે, પેલું ચામડું તો આપણે ઉતારી દઈએ છીએ, પણ આ શરીરરૂપી ચામડું ઉતારીએ છીએ ખરા? જે શરીરરૂપી ચામડાનું આપણે અભિમાન કરીએ છીએ, ઉતારવાનું છે તો અભિમાનનું ચામડું ને બહાર ઉતારો, પછી અંદર જઈને તિલક લગાવીએ છીએ. તિલક લગાવીએ અર્થાત કે પોતાને આત્મનિશ્ચય કરો કે હું આ દેહ નથી, એક આત્મા છું. અને આત્મનિશ્ચય કરીને પછી ભગવાનની મૂર્તિ સામે જાઓ કે હું ફલાણો નહીં, પણ હું એક આત્મા, પરમાત્માની સંતાન, તમને નમન કરી રહી છું. કેટલો ઊંચો ભાવ છે, પરંતુ ક્યારે પણ આપણે એ ભાવથી ભગવાનને યાદ કરીએ છીએ ખરા? એટલે આપણને પ્રાપ્તિનો પણ અનુભવ નથી થતો. એ આત્મા ક્યાં નિવાસ કરે છે? જે કહીએ છીએ આપણે, જ્યાંથી આવ્યા ત્યાં જવાના, પરંતુ ક્યાંથી આવ્યા ને ક્યાં જવાનું છે? 3 લોક બતાવ્યા છે. નીચે છે સાકારી મનુષ્ય લોક, જ્યાં 5 તત્વની દુનિયા છે, સૂર્ય ચંદ્ર તારા મંડળ છે. એ દુનિયાથી ઉપર એક બીજી દુનિયા છે જેને કહેવાય છે સૂક્ષ્મ દેવલોક, અને એનાથી પણ ઉપર એક બીજું લોક છે જેને કહેવાય છે પરલોક, જ્યાં બધી આત્માઓ અને પરમાત્મા પણ નિવાસ કરે છે. અને બધી આત્માઓ જેમ આસમાનમાં તારાઓ હોય છે આકાશની અંદર, એ જ રીતે બ્રહ્માંડની અંદર પણ, એ બ્રહ્મલોક પરમધામ શાંતિધામની અંદર પણ આત્માઓ એ સિતારાના રૂપની અંદર, ચૈતન્ય શક્તિના રૂપમાં નિવાસ કરે છે. પરમાત્મા પણ ત્યાં નિવાસ કરે છે, ત્યાંથી આપણે આ સંસાર ઉપર આવીએ છીએ અને ફરી પાછું ત્યાં જવાનું છે. એટલે ઘણીવાર ઘણા લોકો ભક્તિની અંદર પુરુષાર્થ કરતા હોય કે મોક્ષ મળી જાય તો સારું, હે ને, પણ એમાં પણ ત્રણ પ્રકારના લોકો હોય. પહેલા પ્રકારના લોકો જે પરમનન્ટ મોક્ષ ચાહે છે, બસ આવું જ નથી, હવે જોઈ લીધી આ દુનિયા કેવી છે, હવે આવું જ નથી અને પરમનન્ટ ત્યાં રહેવું છે એ દુનિયામાં. બીજા પ્રકારના લોકો છે જે કે ના થોડી વાર જઈએ, આરામ કરીએ, પછી ફરી પાછા આવીએ. અને ત્રીજા પ્રકારના લોકો છે જે કહે છે દુનિયા બહુ સારી છે, શા માટે જવું છે, તમે તમારો દ્રષ્ટિકોણ બદલી રાખો, અહીંયા જ રહેવાનું છે. તમે શું ચાહો છે? કોણ મોક્ષ ચાહે છે? કોને જોઈએ મોક્ષ? કોઈને જોઈએ? કોઈને નહીં. હા, મોક્ષ જોઈએ છે કોઈને? કોઈને નહીં. અચ્છા, બહુ સારું કહેવાય કે આ ગ્રુપની અંદર કોઈને મોક્ષ ન જોઈએ. કેટલા લોકોને જઈને ત્યાં થોડો આરામ કરીને ફરી પાછું આવવું છે? હા, છે થોડા, છે. અચ્છા, અને બાકી બધાને જવું જ નથી એમ? આ દુનિયા બહુ સારી છે, શા માટે જવું જોઈએ, આ દુનિયામાં જ રહેવું છે. અચ્છા, એમાં પણ કોઈ નહીં, તો તમારે કઈ દુનિયામાં જવું છે? હા, શાંતિધામમાં. તો એ જ તો પૂછ્યું કે મોક્ષ જોઈએ છે? હા, મોક્ષ નથી જોઈતો, જોઈએ છે. તો હાથ તો ઉઠાવ્યો નહીં. કોને મોક્ષ જોઈએ છે? હાથ ઊંચા કરો. હા, હવે ઘણા થયા હે ને. ટેમ્પરરી જેને જઈને આરામ કરીને પાછું આવવું છે એવા લોકો છે? નહીં, એવા નથી કોઈ. વાસ્તવમાં જોઈએ તો પરમનન્ટ મોક્ષ કોઈને નથી મળતો. કેમ કેમ નથી મળતું? એક વાર્તા સંભળાવું. એક મોટું બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં ઘણા બધા ફ્લેટ્સ છે અને નીચે એક મેદાન છે. વેકેશનનો ટાઈમ થાય એટલે આખા બિલ્ડિંગના બાળકો એ મેદાનમાં રમતા હોય. માની લો તમે પણ એ બિલ્ડિંગમાં રહો છો અને તમારું પણ બાળક છે, એ કહે છે મારે નીચે જવું છે રમવા માટે, એને તમે ના પાડી દો, ઉપર આટલા રમકડા છે તારી પાસે, એ રમ ને, માની જશે? નહીં, એને નીચે જ જવું છે. જીદ કરે છે. એ બાળકને તમે સમજાવો કે બેટા નીચે જે ખેલ ચાલી રહ્યો છે એટલો રફ ખેલ છે, કોઈ તને ધક્કો માર્યો, પડી જશે, વાગશે, પછી તો શું કહેશે? કઈ વાંધો નહીં, પણ મારે નીચે જવું છે, હું ધ્યાન રાખીશ, પણ નીચે જવું છે. બધું સમજાવ્યા પછી તમે એને કીધું ભલે જાઓ. નીચે ગયો, આખો દિવસ એ લોકોનો એ ખેલ ચાલ્યો, રમતો રહ્યો. બપોરના જમવા માટે પણ બોલાવ્યો તો આવ્યો ને બસ ખાઈને ભાગ્યો પાછો. જેમ જેમ સાંજ પડતી ગઈ એ ખેલની અંદર ચીટિંગ પણ વધતી ગઈ અને પછી કોઈ જોરથી એને ધક્કો માર્યો, પડી ગયો અને વાગ્યો, એને રડવા લાગ્યો. તમે અવાજ સાંભળ્યો, શું કરશો? નીચે જશો, જઈને બધા બાળકોને કહેશો હવે બહુ રમ્યા, હવે બધા ઉપર જાઓ, બધા પોતપોતાના ઘરે જાઓ. કારણ કે ખબર છે જ્યાં સુધી બધા ન જાય ત્યાં સુધી પોતાનું બાળક પણ ઘરમાં આવવાનું નથી. એ બધાને ઘરે મોકલ્યા, પોતાના બાળકને પણ ઉપર લાવ્યા, સાફ સ્વચ્છ કરી મલમ પટ્ટી લગાવી, અચ્છા સૂઈ જા, ખાવાનું આપ્યું, સૂઈ ગયો. બીજે દિવસે ફરી પાછો એ ખેલ શરૂ થાય, એ જશે કે નહીં જાય? જશે જ. કેટલું પણ આપણે રોકવાનો પ્રયત્ન કરશું, રોકાશે ખરો? નહીં. એ જ રીતે આપણા પિતાએ પણ આપણને કહ્યું બેટા બેઠા રહો ઉપર, નીચે જઈને શું કરવાના, ઉપર આટલી શાંતિ છે. આપણે પણ શું કહ્યું? નહીં, અમારે જવું છે નીચે. આ સંસારના ખેલ પર અમારે જવું છે, બધા જાય છે, અમે ન જઈએ, હે ને? એટલે વસ્તી વધતી ગઈ, જે હતા એ તો હતા જ અને ઉપરથી આવતા ગયા, એટલે વસ્તી વધે ને. હવે ખબર છે કે આ ખેલ હાર જીતનો છે, લોકો આપણને વગાડશે, લોકો આપણને ઈજા પહોંચાડશે, બધું ખબર છે આપણને. અને જ્યારે બહુ વાગે ત્યારે આપણે પણ રડીએ, હે પ્રભુ બસ હવે તો મોક્ષ મળી જાય, બસ હવે નથી આ સંસારમાં જીવવું, એટલે આપણે પ્રાર્થના કરવાનું શરૂ કરીએ છીએ. પ્રાર્થના કરવી એક પ્રકારનું રડવું છે, એટલે ભગવાન પણ આવે છે. એટલે ગીતામાં એણે વાયદો કર્યો છે, યદા યદા હી ધર્મસ્ય. જ્યારે બહુ ચીટિંગ થવા લાગે આ સંસાર ઉપર પણ, ત્યારે હું પણ આવું છું. એ પણ પરમનન્ટ મોક્ષમાં નથી રહેતા, એ પણ આવે છે. આવીને કહેશે, ચાલો બધા બાળકો હવે ચાલો ઉપર જવાનું છે, ઘરે જવાનું છે. એટલે હવે આપણે જોઈએ છે કે હોલસેલમાં મોત થાય છે. ઉપર જવાનું છે ને પાછું ઘરે જવાનું છે, એટલે હોલસેલમાં સુનામી લહેરો આવે ને 10,000, 15,000, 20,000 મરી જાય એકે સાથે. એટલે હોલસેલમાં મોતનો પ્રોગ્રામ. ગુજરાતમાં ભૂકંપ થયો તો કેટલા હજારોના હજારો મરી જાય છે. હોલસેલમાં મોત. હવે ઉપર જવાનો સમય આવી ગયો છે. સંસારનું પરિવર્તન નિશ્ચિત છે. અને એટલે ભવિષ્યવાણીઓ પણ એવી જ થતી જાય છે કે હવે તો આનાથી પણ વધારે દુકાળ આવશે, અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે, ભૂકંપ થશે, જ્વાળામુખીઓ ફાટશે, સુનામી લહેરોથી પણ વધારે મોટી લહેરો ઉપરની આવશે. અને આ બધા જે નિશાનીઓ છે બતાવે છે કે હવે આ દુનિયા એક મહાન પરિવર્તનના સમયમાંથી ગુજરી રહી છે. અને એમાં આપણે પણ પરિવર્તન થઈને પાછું ઘરે જવાનું છે. ઘરે જઈને આરામ કરીશું અને ફરી પાછો જ્યારે નવો ખેલ શરૂ થશે ત્યારે નીચે આવવાનું છે. આ દુનિયા અત્યારે નર્ક સમાન બની ગઈ છે, સ્વર્ગમાં ફરી પાછું આપણે આવવાનું છે. એ સુખની દુનિયામાં ફરી પાછું આપણે આવવાનું છે. એટલા માટે કહું કે આવવાનું અને જવાનું એ કુદરતનો નિયમ છે. એ નિયમના અધીન થઈને હર વ્યક્તિને ચાલવું પડે છે. જે એ સમજી જાય છે અને સરખી રીતે ઉપર જાય, તૈયાર થઈ જાય, એને ભગવાન પણ પ્રેમથી લઈ જાય. જે સમજી નથી શકતા અને સરખી રીતે તૈયાર નથી થતા, એને પછી માર ખાઈને પણ જવાનું તો છે જ. યા પ્રેમથી ચાલો, યા સજાઓ ભોગવીને ચાલો, ચાલવાનું તો બધાએ છે જ. કારણ કે સંસાર પરિવર્તનનો સમય છે. તો આ હતું આત્માનું સંપૂર્ણ લેસન, કે જેની અંદર આપણે મુખ્ય રૂપે 5 વાતો જોઈ. જેમ કોઈ વ્યક્તિનો પરિચય આપણે લઈએ તો એ પરિચયમાં આપણે 5 વાતો પૂછતા હોઈએ છે, તમારું નામ શું. પછી આજકાલ તો હર જગ્યાએ વ્યક્તિ અગર હાજર ન હોય તો એનો ફોટો જોઈએ, એ જ છે કે બીજો છે કોઈ. પછી એના ક્વોલિફિકેશન પૂછીએ છે, શું ભણ્યા છો, શું ક્વોલિટી છે તમારી અંદર, ગુણો શું છે. ત્યાર પછી એડ્રેસ લઈએ. એડ્રેસમાં પણ 2 એડ્રેસ હોય, એક ટેમ્પરરી ને એક પરમનન્ટ. પરમનન્ટ કોઈ ગામ હોય, ટેમ્પરરી જ્યાં રહેતા હોય. અને 5મું, વર્તમાન સમય શું કરી રહ્યા છો, ઓક્યુપેશન શું છે. આ 5 વસ્તુની અંદર સંપૂર્ણ પરિચય આવી જાય. એમ આત્માના પરિચયની અંદર પણ આજે આપણે 5 વાતો જોઈ, કે જે ચૈતન્ય શક્તિનું નામ છે આત્મા. કોઈએ રૂહ કહ્યું, કોઈએ શક્તિ કહ્યું, કોઈએ સોલ કહ્યું, કોઈ એનર્જી કહ્યું, જે પણ વિભિન્ન નામો છે આત્મા માટે જ. એનું સ્વરૂપ છે અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિ બિંદુ સ્વરૂપ, પ્રકાશપુંજ છે. જેના ગુણો છે 7 ગુણ, જ્ઞાન, પવિત્રતા, પ્રેમ, શાંતિ, સુખ, આનંદ અને શક્તિ. અને એનું નિવાસ સ્થાન છે શરીરની અંદર ભ્રુકુટીની મધ્યમાં, જ્યાં આપણે તિલક લગાવતા હોઈએ છીએ. અને પરમનન્ટ પરમધામના નિવાસી છે. અને કર્તવ્ય છે કે 7 ગુણોના આધાર પર આપણે આપણું જીવનને વ્યતીત કરવાનું છે. એ 7 ગુણોના આધાર પર જીવનને સુંદર બનાવવાનું છે, સુગંધિત બનાવવાનું છે. એ જ વર્તમાન સમય જીવનનું એક લક્ષ્ય છે, કે જેનાથી આપણે પુણ્યનું ભાથું બાંધી શકીશું, નહીં તો આપણું જીવન વ્યર્થ થઈ જશે. એટલે આ હતો આત્માનો સંપૂર્ણ પરિચય. હવે થોડા સમય માટે આપણે યોગ અભ્યાસ કરીશું. અને આ યોગ અભ્યાસની અંદર જેમ મેં પહેલા તમને કીધું કે આત્માના સાત ગુણોનું ચિંતન, આત્મચિંતન કરીશું, સ્વસ્થ થઈને બધા બેસે, ક્યારના સાંભળતા છે, ઊંઘ આવતી હોય તો બે મિનિટ ઊભા થઈ જાઓ, હા, ઊંઘ આવે છે, બે મિનિટ ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ ખુરશી પરથી, નીચે પણ થોડા હાથ પગ છૂટા કરી લો, હા, હવે બેસી જાઓ, કારણ કે જ્યારે આપણે યોગમાં બેસીએ છીએ આપણે રાજયોગ કરવાનો છે, આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવા માટે આત્માને ગુણોને વિકસાવવાના છે, એટલે આત્મચિંતન દ્વારા આપણે એ ગુણોનો અનુભવ કરીએ. પરંતુ અગર સ્વસ્થ ન હોઈએ તો બેઠા બેઠા ઊંઘ આવી જાય અને ઘણા મ્યુઝિકો વાગતા થઈ જાય. આપણે નિદ્રા યોગ નથી કરવાનો, રાજયોગ કરવાનો છે. એટલે પોતાની ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ અધિકાર આપણો હોય, એટલે એકદમ સ્વસ્થ થઈને બેસી જાઓ, સીધા બેસી જાઓ, કરોડરજ્જુ સીધી હોય એકદમ. આંખોને બંધ નથી કરવાની, કારણ કે આંખોને બંધ કરવાથી પણ ઊંઘમાં ચાલી જવાય, તરત ઊંઘ આવી જાય. કારણ કે એક તો આપણે કર્મયોગી માણસો, આખો દિવસ સવાર ઉઠીએ ત્યાંથી લઈને આપણું કર્મ શરૂ થાય, આવી રીતે બેસીને સાંભળવાની આદત નથી. એટલે જો આંખ બંધ કરવાનું કે એટલે તરત ઊંઘ આવી જાય. એટલે આંખો ખુલ્લી રાખવાની અને સામે જે નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, એ જ રીતે હું આત્મા પણ નિરાકાર જ્યોતિ બિંદુ સ્વરૂપ છું, એ બુદ્ધિના ચક્ષુ દ્વારા આપણે જોઈએ પોતાને અને ગુણોનું ચિંતન કરીશું. ભગવાન પાસે કંઈ માંગવાની જરૂરત નથી કે હે પ્રભુ મને શાંતિ આપો, સુખ આપો. જેમ આપણે સૂર્ય તડકો હોય અને બહાર ઊભા રહીએ તો તડકા પાસે માંગતા નથી, સૂર્ય પાસે માંગતા નથી કે તારી ગરમાઈશ મને આપ. ઊભા રહીએ આપણું શરીર ઓટોમેટિકલી ગરમ થઈ જાય છે. એ જ રીતે આપણે મન અને બુદ્ધિને પરમાત્મામાં સ્થિર કરીએ કે જેમ હું આત્મા એક જ્યોતિબિંદુ સ્વરૂપ છે, મારા પિતા પણ એવા જ છે, જ્યોતિબિંદુ સ્વરૂપ છે, અને બધી શક્તિઓ મારી પાસે આવી રહી છે અને હું એ શક્તિથી ભરપૂર થઈ રહી છું, તો એ રીતે આપણે બેટરીને ચાર્જ કરીશું. તો મનની જાત્રા છે તો આપણે મનની જાત્રા કરીએ કરીએ. તૈયાર છો બધા? અચ્છા, ઓમ શાંતિ. સ્વસ્થ થઈને બેસીશું, જેટલી શારીરિક એકાગ્રતા હશે એટલી મનની એકાગ્રતાને કેળવવી સહજ થઈ જશે. એટલે થોડી ક્ષણો માટે આપણે આપણા મન અને બુદ્ધિને બાહ્ય સભી સર્વ વાતોથી સમેટી લઈએ અને પોતાને આત્મનિશ્ચય કરીએ. અંતરચક્ષુથી સ્વયંને નિહારીએ, ભ્રુકુટીની મધ્યમાં હું એક આત્મા છું, અતિ સૂક્ષ્મ દિવ્ય જ્યોતિબિંદુ સ્વરૂપ છું, આ શરીર મારું વસ્ત્ર છે જે મેં ધારણ કર્યું છે, સંસાર રંગમંચ પર પોતાનું પાત્ર ભજવવા માટે. પરંતુ હું આત્મા આ શરીર રૂપી વસ્ત્રથી અલગ છું, ન્યારી છું. ધીરે ધીરે મન અને બુદ્ધિને લઈ જઈએ એક યાત્રા પર, પોતાના ઘર તરફ. પાંચ તત્વની દુનિયાથી દૂર, સૂર્ય ચંદ્ર તારાગણથી પણ દૂર, પરમધામમાં જ્યાં ચારે તરફ દિવ્ય પ્રકાશ છવાયેલો છે, એ દિવ્ય પ્રકાશમાં હું સ્વયંને જોઈ રહી છું. પ્રકાશ પુંજના સ્વરૂપમાં જ્યાં કોઈ બંધન નહીં, જ્યાં કોઈ બોજ નથી, જ્યાં હું આત્મા મારા સ્વધર્મમાં સ્થિત છું. મારું અસલી સ્વરૂપ શુદ્ધ અને પવિત્ર સ્વરૂપ છે. મારો સ્વધર્મ શાંતિ છે. મારું મન અને બુદ્ધિ ધીરે ધીરે શાંત થતું જાય છે અને ચારે તરફ શાંતિના પ્રકંપનનો અનુભવ કરી રહી છું. આ શાંતિમાં સાચો સુખ સમાયેલું છે, જે સુખ અતિ ઇન્દ્રિય સુખ છે. આ શાંતિમાં પરમ આનંદ સમાયેલો છે. હું આત્મા સત્ચિત આનંદ સ્વરૂપ છું. આ શાંતિમાં કેટલી શક્તિ સમાયેલી છે. હું આત્મા શક્તિ સ્વરૂપ છું. ધીરે ધીરે હું સ્વયંને અંતરચક્ષુથી જોઉં છું, સતોગુણી સ્વરૂપમાં. સાતે ગુણોથી હું ભરપૂર થતી જાઉં છું. હું આત્મા સશક્ત બનતી જાઉં છું, શક્તિશાળી બનતી જાઉં છું. સમર્થ બનતી જાઉં છું. હું શાંત છું, શુદ્ધ છું, શક્તિશાળી છું. આજ મારું અસલી સ્વરૂપ છે. ધીરે ધીરે મન અને બુદ્ધિને ફરી પાછું વાળીને આ સંસાર તરફ લઈ આવું છું. પંચતત્વની દુનિયામાં શરીરની પ્રકૃતિની મધ્યમાં સ્થિત થઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શાંતિ.